ثم دفن العالم ايسو لديد الهدي في عمري وديكم ثمانيا حقا ردو مردو جوشو سمي كارو سمياتو تيم جناناني بيكانو شنامو نايا پاکشت کل رہیت بارکو تیس مینو سارتے سمدہ تھنوار جو سر نئی پاکشت کی رہیت ایلے سر پرکارنا نیونا وکلپ کی رہیت نئی پاکشت کی رہیت ایلے نیونا جی وکلپ نشتے میں یہ آوو چھنے بیوار میں یہ ہوں آوو چھوں એમ બે પડખા ના બે નહી ના બે પક્ષો એવા વિકલ્પ એનાથી રહી કહેવામાં આવ્યો છે તે સમયસર છે. આ પ્રકારે પોતાના શુદ્ધાત્માને અંતર્મુખ થઈને પ્રથમ અનુમાન જ્ઞાનમાં માનસિક જ્ઞાનમાં જે આત્મા સંબંધેના વિકલ્પ નામ વિચાર એ ઉપસાતા એનાથી પણ રહિત થઈને મનાતીત થઈને જ્યારે આત્મા પ્રણમે છે ત્યારે તેને સમયસાર નામ શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ કહેવામાં આવે છે. અને જ સમયસારને જ એટલે શુદ્ધાત્માને જ કેવળ સમ્યક દર્શન અને સમય જ્ઞાન નામ મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. આત્માનું નામ સમ્યક દર્શન છે અને આત્માનું નામ સમ્યક જ્ઞાન છે. આમાં સમ્યક ચારિત્ર નો ઉલ્લેખ આ સમયસાર જે શાસ્ત્ર છે એ પ્રથમ અનાદિ અપ્રતિભૂત એવા અજ્ઞાની પ્રાણી માટે આ રચના થઈ છે. એને એવા જીવોને અજ્ઞાનીઓને લક્ષ્યમાં રાખીને મિથ્યા દ્રષ્ટિ જીવોને લક્ષ્યમાં રાખીને એ અજ્ઞાન એનું કેમ ટળે અને સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય એ હેતુ એની પ્રધાનતાથી ચારિત્રની પ્રધાનતાથી નથી લખાણો પણ સમ્યક દર્શનની પ્રધાનતાથી આ શાસ્ત્ર લખવામાં આવ્યું છે. એ આમાં ઉલ્લેખ છે. આમાં ચારિત્રનું નામ નથી લખ્યું પણ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એટલે આત્મદર્શન અને આત્મભાન કેમ થાય કોને થાય કેવી રીતે થાય એની પહેલેથી છેલ્લી સુધી બધી વિધિ આમાં ભરી છે. હીરો કેમ બને એની જેમ વિધિ હોય ને પેલા એને થિયરી કહેવાય અને પછી એ થિયરી આથી સમજીને ઘેરે જઈને પછી હીરો બનાવે તો પેટ ભરાય. પણ એટલી થિયરી હોય કે હું જાણું છું હીરો બનાવતા તો કઈ પેટ ભરાય ન ભરાય. એમ પ્રથમ એની વિધિ કળા રીત જાણી પ્રોસેસ અને પછી એનો પ્રયોગ કરવો જોઈએ. એનો પ્રયોગ કરતા આત્માને આત્માનો અનુભવ જે અનંતકાળથી નથી થયો એવો આત્માને આત્માનો અનુભવ થાય છે અને એ વખતે એને અતિન્દ્રિય જ્ઞાન ને આનંદની પ્રાપ્તિ પ્રગટતા થાય છે. પહેલા તો ઉપરનું જે અનુયાર છો ને એનો થોડો ટૂંકામાં વિસ્તાર કરે છે. પછી ટીકા તો પછી શરૂ બીજા પારામાં કરશે. જે ખરેખર ખરેખર એટલે નિશ્ચયથી પરમાર્થ દ્રષ્ટિથી સમસ્ત એટલે બધા નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી નયોના વિકલ્પો વડે એ જે અખંડ વસ્તુ છે એ નયના વિકલ્પ વડે ખંડિત થતો નથી. જેમ સોનું છે એ અખંડ વસ્તુ છે એમાંથી કોઈ એક ગુણની પ્રધાનતાથી એને રજૂઆત કરવામાં આવે તો પણ એક ધર્મને મુખ્ય કરીને વિચારવામાં આવે તો પણ સોનું તો અખંડ જ છે. પીણું તે સોનું ને ચીકણું તે સોનું એમ કહેવામાં આવે તો કઈ પીણું તેટલું જ સોનું છે કે ચિકાસ છે તેટલું જ સોનું છે એમ એ અભેદ અખંડ સોનામાં કઈ ખંડ પડતો નથી. એમાં ભગવાન જે આત્મા છે એના અનુભવ પહેલા એ નયોથી એટલે જ્ઞાનથી આત્માના મુખ્યપણે બે ધર્મ દ્રવ્ય અને પર્યાય એમાં કોઈ વખતે દ્રવ્ય સ્વભાવથી વિચાર કરે ને કોઈ વખતે પરિણામથી વિચાર કરે કોઈ વખતે ગુણભેદથી પણ વિચાર કરે તો એવા નઈ પક્ષોના વિચાર દ્વારા પણ આત્મા તો અખંડિત જેવો છે તેવો છે. એ ખંડ ને પામતો નથી, એ ટુકડા થતા નથી આત્માના. ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે. અનુભવના કાળે કાંઈ વિકલ્પ નહીં કે બધા વિકલ્પ સમાઈ જાય એમ છે કે કાંઈક આત્માનો આત્મા સંબંધનો વિકલ્પ રહી જતો નથી છેલ્લો. તો કે ના, સમસ્ત પ્રકારના વિકલ્પોનો વ્યાપાર અટકી જાય છે. જો સમસ્ત પ્રકારના વિકલ્પનો અભાવ નથી થતો, સમસ્ત પ્રકારના વિકલ્પનો જો નાશ થઈ જાય તો કેવું જ્ઞાન પ્રગટ થાય. એક એક શબ્દની કિંમત છે. નિર્વિકલ્પ આત્માનો જયારે અનુભવ આવે છે આત્માને ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે છે. ચારિત્રની વાત નથી લખી, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની વાત લખે છે. એ જયારે અંતર્મુખ થઈ પોતાના શુદ્ધ આત્માને જાણે વેદે છે આત્મા ત્યારે તે સમયે કેટલો કાળ જેટલો કાળ નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થાય છે આત્મા અનાદિનો ભલે મિથ્યા દ્રષ્ટિ હોય અજ્ઞાની પણ પ્રથમ ઉપસમ સમ્યક દર્શન પ્રગટ થાય. આત્મદર્શન સમ્યક દર્શન કહો કે આત્મા દર્શન એવો જયારે અનુભવ આવે છે ત્યારે સમસ્ત પ્રકારના વિકલ્પોનો વ્યાપાર અટકી રહ્યો છે. બાહ્ય પાંચ ઇન્દ્રિયના વિષયનો વિકલ્પ તો આત્માનો ધ્યાનને વિચાર કરવા બેઠો ત્યારે અટકી જાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયનો વિકલ્પનો વ્યાપાર તો પ્રથમથી છૂટી જાય છે, પણ જે આત્માનું ધ્યાન કરે છે ચિંતન મનન કરવા બેસે છે નિર્વિકલ્પ અનુભવ થવા પહેલા એ વખતે આત્માના જ વિચારો હોય છે એને દેવગુરુ શાસ્ત્રના વિચાર છૂટી જાય છે અને દુકાન કુટુંબ પરિવારના વિચારો તો ક્યાંય ને ક્યાંય ગુમ થઈ જાય છે. આત્માનો વિચાર વખતે યાદ નથી આવતું, કાંઈ બધું ભૂલાઈ જાય છે, વિસ્મરણ થઈ જાય છે. કેમ કે એ ચીજ મારી નથી, હવે જે ચીજ પોતાની છે એનું સ્મરણ થાય છે. એક વખત ભૂલવું તો પડશે કે પરપદાર્થ મારા નથી, પર ભાવ પણ મારા નથી. ભૂલવું પડશે, જેને મારું મારું માન્યું એને મારાપણાની માન્યતા શ્રદ્ધામાંથી છોડવી પડશે. પ્રથમ દ્રષ્ટિ અપેક્ષા એ ત્યાગ થાય છે અને પછી આગળ જતા દશાનો ત્યાગ પાછળથી આવે છે, પણ દ્રષ્ટિ ત્યાગ તો પ્રથમના સમયે થાય છે. અનુભવના કાળે શું કહે છે કે જ્યારે આત્મા આત્માનો અનુભવ કરે છે, આ માતા બેન દીકરી 8 વર્ષની એ પણ આત્મદર્શન કરી શકે છે. પોતાના ઘરની ચીજ છે કે ગુરુ આશીર્વાદ આપે ત્યારે ધર્મ થાય એમ છે નહીં. સમસ્ત બધા પ્રકારના વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે, વ્યાપાર બંધ થઈ ગયો છે, વિકલ્પનો નાશ નથી થયો. હજી વ્યાપાર એટલે બુદ્ધિપૂર્વક જે વિકલ્પ ઉપસાતા ઉપયોગાત્મક ઉપયોગમાં જાણવામાં આવતું હતું કે અત્યારે આ નહીંનો વિકલ્પ છે, અત્યારે આ નહીંનો વિકલ્પ છે, એમ બુદ્ધિપૂર્વકના જે વિકલ્પો પોતે પોતાના જ્ઞાનમાં જાણી શકે કે અત્યારે મને દ્રવ્યનો વિચાર આવે છે, અત્યારે ગુણનો વિચાર છે, અત્યારે પર્યાયનો વિચાર છે, એમ બુદ્ધિપૂર્વક પોતાના જ્ઞાનમાં પોતાનો ઉપયોગ દ્રવ્ય ગુણને પર્યાયને જાળવા માત્રમે પ્રવર્તતો તો એ પોતે જાણતો તો એવા જે વિકલ્પ બુદ્ધિપૂર્વકના વિકલ્પ એ અંતર્મુખ થતા બધા વિકલ્પ છૂટી જાય છે. વ્યાપાર થઈ ગયો છો, હજી વિકલ્પની શક્તિ છે. ફરીથી ઉપસમ ચંદ્રમાંથી જ્યાં બહાર આવશે ત્યાં વિકલ્પ પાસે ચાલુ થશે. એટલે વિકલ્પનો નાશ નથી થયો, પણ વિકલ્પ એટલો ટાઈમ અટકી જાય છે. અજીતભાઈ, નિર્વિકલ્પ જયારે સ્થિતિ આવે છે ત્યારે સમસ્ત પ્રકારના વિકલ્પ, સમસ્ત એટલે પોતાના આત્માના દિવ્યગો પર્યાયના ઓલા વિકલ્પ તો પેલાથી ફેલાઈ જાય છે. આંગણામાં આવે ત્યારે આત્માનો વિચાર હોય છેલ્લો, અનુભવની પહેલા, અનુભવ કાળની પહેલા છેલ્લો અનુભવ, પહેલાનો છેલ્લો વિચાર વિકલ્પ. રાગ મિશ્રિત જ્ઞાનની પર્યાય, ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર, ઇન્દ્રિય જ્ઞાનના વ્યાપારને પણ વિકલ્પ કહેવાય અને રાગને પણ વિકલ્પ કહેવામાં આવે છે. એ બંનેનું નામ વિકલ્પ છે. ઇન્દ્રિય જ્ઞાનનું નામ પણ વિકલ્પ છે, ખંડ જ્ઞાન છે. અને રાગ બુદ્ધિપૂર્વકનો ઉત્પન્ન થાય છે એને પણ વિકલ્પ કહેવાય. એ બે પ્રકારના વિકલ્પ અટકી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થતો નથી તેમ બુદ્ધિપૂર્વક રાગનો પણ નાશ થતો. જો ઇન્દ્રિય જ્ઞાનનો નાશ થાય તો કેવળ જ્ઞાન થાય, અને રાગનો નાશ થાય તો યથાખ્યાત ચારિત્ર આવી જાય. થોડોક અભ્યાસ કરીને મજા બહુ, થોડોક અભ્યાસ કરીને અને બહુ મજા આવે એ વાત. શું કહ્યું કે ઇન્દ્રિય જ્ઞાન અને રાગનો વ્યાપાર અટકી જાય છે એવો શબ્દ પાઠ છે. વિકલ્પનો નાશ થાય છે એવો પાઠ નથી. તો જ્યારે આત્મા ઉપયોગ અંદરમાં જાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માને સાધે છે, ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર જો નાશ પામી જાય ઇન્દ્રિય જ્ઞાન, તો કેવો જ્ઞાનનો ભડકો થાય, અને બુદ્ધિપૂર્વકના રાગનો પણ અભાવ થઈ જાય તો વિતરાગતા પરિપૂર્ણ પ્રગટ થાય. પણ ઇન્દ્રિય જ્ઞાન રાગનો નાશ નથી થયો, અટકી જાય છે એનો વ્યાપાર. એની જે પ્રવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાનની અને રાગની જે પ્રવૃત્તિ હતી એ થંભી જાય છે, અટકી જાય છે. અટકી જાય છે તો સમજાય ને, એટલી વખત એ વ્યાપાર ચાલતો નથી. એક બીજો અતિન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર પ્રગટ થાય છે. બે સાથે ઉપયોગ ન હોય, એક સાથે એક ઉપયોગ હોય. જ્યારે અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ એટલે વ્યાપાર, એટલે આત્માને જાણવામાં જેટલો ટાઈમ રોકાય એને અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ કહેવામાં આવે છે. એ વખતે સમસ્ત વિકલ્પોનો તો જેવી જે ગાથા તમે માગો એ ગાથાના ભાવ બધા આવે. પછી એમાંથી તમે સૂક્ષ્મ પડે છે એમ ન કહી શકાય તમારાથી, કેમ કે તમે માગો અને જે ગાથા આવે એને પછી અમને સૂક્ષ્મ પડે છે એમ ના આવે. સૂક્ષ્મ હોય તો સમજવાની કોશિશ કરવી, જરૂર સમજાશે. ને સમજાય એમ નથી, બધા ભગવાન આત્મા છે. સર્વજ્ઞ પદ અંદરમાં શક્તિમાં કયું છે? અંદરમાં આ પર્યાયો વેશ બાહ્યનો ગૌણ કરો તો બધા આત્મા સમાન. સર્વ જીવ છે સિદ્ધ સમજે સમજે કે હા. સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસર છે. ત્યારે એને આત્માની અનુભવ દશા કહેવામાં આવે છે. વિકલ્પ પણ ચાલુ હોય આત્માનો વિચાર, તમને સમજ પસંદ થયું? તો કે હા. ત્યારે શું વિચાર ચાલતો હતો? તો કે આત્માનો વિચાર કરતો હતો. તો આત્માના દ્રવ્યનો વિચાર આવતો હતો, ગુણનો કે પર્યાયનો? તો કોઈ વખતે દ્રવ્યનો વિચાર કરું, કોઈ વખતે પર્યાયનો વિચાર કરું, પણ આત્મદર્શન થઈ ગયું. જ્યાં તને આત્મદર્શન થયું તો સમયસર છે. ખરેખર આ એકને જ આહા આવી દશાને સમસ્ત વિકલ્પ અટકી જાય, નિર્વિકલ્પ ધ્યાન અવસ્થા આવે ને આત્માનો સ્વાદ આવે, આનંદનો સ્વાદ આવે છે એ વખતે જ્ઞાનમાં. જેમ દુઃખનો સ્વાદ આવે છે, આકુલતા વેડાય છે, એને બદલે અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે એ જ્ઞાન જાણીએ. એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. આ રીતે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે. બાકી બધી વાતો છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસરથી જુદા નથી, એક જ છે. એને અભેદ નહીં એક કહેવાય. દ્રવ્યને પર્યાયને અભેદ નહીં વિચાર કરવામાં આવે. અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં છે. જે દ્રવ્ય અને પર્યાયનો ભેદ પણ છૂટી જાય જ્ઞાનમાંથી, એ જ્ઞાનનો વિષય, દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો પરિણામથી ભિન્ન, એટલો દ્રવ્ય સામાન્ય છે. પણ જ્ઞાનનો વિષય સમ્યક દર્શનને જ્ઞાનથી અનન્ય આત્મા, એને અભેદ નહીં સમયસારના આત્મા કહેવામાં આવે છે. એ સમ્યક દર્શન જુદીને આત્મા જુદો નથી. સમ્યક જ્ઞાન ને આત્મા એક જ છે. જ્ઞાન અપેક્ષા તમને વિકલ્પ ઉઠાવી પેલા પેલા કહ્યું તું, દ્રષ્ટિ અપેક્ષા એ તો પર્યાય થી આત્મા બિન છે, પણ જ્ઞાન અપેક્ષા એ આત્મા પોતાના સ્વજાતિના પરિણામથી એ કથનથી અભિન્ન પણ હે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમયસરથી જુદા નથી. અત્યાર સુધી જુદા છે મહેંદુ, કોઈ વખતે જુદા કયો ને કોઈ વખતે ભેગા કયો. ભાઈ ચાદવાદ ની કળા, ચાદવાદ થી વસ્તુ નથી લીધું, જોઈએ મધ્યસ્થ થવું જોઈએ જ્ઞાનમાં. હવે જુદી બતાવે. હા, આજે માંગલિક દિવસ છે ને, જિલ્લા ને આ સુધી
બરાબર.
હા હા, ભારતમાં તો મંદિરો ભગવાનના થાય છે તે ઘણા ને થાય છે, પણ આ ભારતની બહાર બનારી જેવો લગભગ દેશ જ્યાં જૈનનું કઈ નહીં નામ નિશાન, ત્યાં સનાતન દિગંબર જૈનની આ
પ્રતિમા
ભગવાનની પધરામણી થવાની છે. અહીંયા વેદી પ્રતિષ્ઠા તો છે, પણ હવે તો ઓલી મહાન પંચકલ્યાણકની પ્રતિષ્ઠા થવાની છે, અને ભગવાન મહાવીર અહીંયા પધારવાના છે તમારા ગામમાં. હા, ભગવાનની પધરામણી જે ગામમાં થાય એ ગામ પણ ધન્ય છે આવા દેશ માટે. જીન પ્રતિમા જીન સારથી, જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે એ સાક્ષાત તીર્થંકર ભગવાન જ બિરાજે એવી સ્થાપના નિક્ષેપ એમાં થાય છે. સ્થાપના નિક્ષેપ ચાર પ્રકારના નિક્ષેપ છે. દ્રવ્ય નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, ભાવ નિક્ષેપ અને નામ નિક્ષેપ. ને નામ દ્રવ્ય ભાવ ને સ્થાપના ચાર પ્રકારના નિક્ષેપમાં સ્થાપના નિક્ષેપ છે. એનું મંત્રો દ્વારા આવાહન કરીને અને જ્યારે આપણે એના દર્શન કરતા હોઈએ ત્યારે સાક્ષાત જેણે ભગવાન માહિર છે એ મંદર ભાવમાં લેવું જોઈએ. આ પ્રતિમાના દર્શનનો વ્યવહાર કેમ પ્રગટ થયો એ થોડી વાત આજે પ્રસંગ પાછો જ કહું. હા, પ્રતિમાના દર્શનનો મંદિરોનો કેમ વ્યવહાર ચાલુ છે એનું કારણ છે. એ કંઈ સાધારણ વાત નથી, અસાધારણ વાત છે. એક જંગલની અંદર એક સિંહનું બચ્ચું નાનું ઘેટામાં ભૂલું પડી ગયું, ઘેટાના ધણમાં વહી ગયું. એટલે રબારી એલા ઘેટા ચારે એના ભેગું આ બચ્ચું પણ એને ત્યારે મીંડા ખવડાવે પીવડાવે બધું સાથે સાથે જ થયા. એમાં એ બચ્ચું થવું થવું મોટું થવા માંડ્યું. ધીમે ધીમે બચ્ચામાંથી મોટો સિંહ થવા માંડ્યો. ત્યારે એક વખતે એ ઘેટાના ટોવામાં જે સિંહ ઉભો હતો એ છેટે સિંહ ડુંગરની ટોચ ઉપરથી સાથે સિંહ આવ્યો. એ સિંહ જોયું, અરે આ મારી જાતનો આ સિંહ આમાં ક્યાંથી ઘેટાના ટોળામાં આવી ગયો. એની વૃત્તિ આથી આખી ઘેટા જેવી થઈ ગઈ. નિમિત્તાધીન દ્રષ્ટિ છે ને. ત્યારે એને વિચાર કર્યો કે આ બચ્ચો ભૂલું પડી ગયું હશે ને આ મોટું એમાં શું છે કે સંસ્કાર રહી જાય. હવે એને એમાંથી મારે ખેંચવું, શું કરવું? તો એક માંથી ત્રાળ મારી, હે સિંહ પ્રથમ તો મારી સામે જો. તેને શું કહ્યું? કે પેલા તું મારી સામે જો અને પછી તું તારી સામે જો. બસ આટલું એની ભાષામાં કહી દીધું. ત્યારે ઓલો જે સિંહ હતો એને એ ચાર સાંભળી, સંસ્કાર તો સિંહના છે ને જન્મના, દબાઈ ગયા હતા સંસ્કાર. એ પેલા એની સામે જોયું, એનું આખું રૂપ જોઈ લીધું, એનું આખું રૂપ જોઈ અને પછી આમ જોયું, અરે હું તો સિંહ, મારી ફલાન યોગ્ય રીપાસ. સમજાય છે? આ તો દ્રષ્ટાંત છે. એમાં ભગવાનની જે પ્રતિમા છે એના દર્શન સવાર સાંજ કરવાની જે વિધિ છે એનું કારણ હેતુ છે. હેતુ વગર નથી કાંઈ. એ ચોવીસે કલાક પોતાના ભગવાન આત્માનું જેવો વિસ્મરણ થઈ ગયું છે. બજારમાં 10-10 કલાક બધા મજૂરીમાં બેઠો છે, પાપના પરિણામમાં આત્મા ભૂલાઈ ગયો. આત્મા એને યાદ આવતો નહીં. ત્યારે કોઈને સવારે ટાઈમ મળે, કોઈને રાત્રે ટાઈમ મળે તો ભગવાનના દર્શન કરવા આવે. ત્યારે ભગવાનના દર્શન કરતા એને પોતાનું જે વિસ્મરણ થયું હતું ને આખા દિવસમાં, પોતાનું યાદ નહોતો આવતો પોતાનો આત્મા, એ જ્યાં પ્રતિમાને જોયું, હા 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 હે ભગવાન, તારી સામે જોતા મને એમ લાગે છે કે હું પણ તારા જેવો જ છું, તારી નાતનો ને તારી ભાતનો. એમ ભગવાનના દર્શન કરતી વખતે અર્યંતના દેવગુણ પર્યાયને જાણીને જે આત્મા પોતાના આત્માને જાણે છે તેનો મોક્ષ થઈ પામે છે. દર્શન પ્રગટ એ પોતાના સ્મરણ માટે ભગવાનનું દર્શન કરવા હું આવું છું. કેમ કે હું તને વંદન કરું તો તને તો કઈ વંદનની અપેક્ષા નથી, પણ હું શા માટે આવું છું? મને હું મારા લોભને માટે આવું. એ આખા દિવસમાં મને કોઈ મારા આત્માનું સ્મરણ નહોતું થયું, વિસ્મરણ થયું હતું, નિમિત્તનું સ્મરણ હતું. મને નિમિત્તનું 8-10 કલાક નિમિત્તનું સ્મરણમાં હતો. અને જ્યાં હું મંદિરે દર્શન કરવા આવું છું ત્યાં તને જોઈને મને મારું સ્મરણ થાય, હું મને યાદ આવું છું. એટલે મારું સ્મરણ કરવા માટે હું તને નમસ્કાર કરવા આવું. મારો લોભ છે, મારો એમાં લાભ છે, મારા લાભને માટે હું તારા દર્શન કરવા આવું છું. જ્યાં પ્રતિમાની, વિતરાગી પ્રતિમાની સામે ઉભે છે ત્યાં એની કીટની પ્રસન્નતા, કસાયની મંદતા, બધા કોલાહલ, અનેક પ્રકારના વિકલ્પનો દોહાઈ ગયેલો ઉપયોગ હવે શાંત થાય. પ્રતિમાની સામે જોતા દોહાઈ ગયેલો જે ઉપયોગ એ શાંત થાય છે, શાંત થાય છે, જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ થયેલું જ્ઞાન ભગવાનના દર્શન કરતી વખતે એના દ્રવ્ય ગુણ પર્યાયને, એના રૂપને, સ્વરૂપને જાણીને, તારા જેવો હું છું એમ જાણીને પોતે પોતાની તરફ આવે છે. તો એ જ વખતે મંદિરમાં ઉભા ઉભા એટલે આત્મદર્શન થાય છે. આત્મદર્શનનું બાહ્ય બહિરંગ નિમિત્ત કારણ છે, એના લક્ષ્ય સમય દર્શન ન થાય. પણ એને જોઈને પછી પોતાને જોયે છે કે તારા જેવો જ હું છું. એટલા માટે આ અહીંયા જે મંદિર થાય છે એનો હેતુ એ છે કે આત્મદર્શન થવાનો એ બાહ્ય નિમિત્ત કારણ છે. વ્યવહાર સમીચીન સત્યાર્થ છે, એ કઈ હંબક વ્યવહાર નથી, છે વ્યવહાર. પણ આત્મદર્શનમાં એ પ્રતિમા પણ નિમિત્ત થાય છે, પોતાનું સ્મરણ તાજું થાય છે. ઓહો એ ભગવાન, આ તારામાં પણ 8 કર્મ નથી, તારામાં પણ રાગાદી નથી, મારામાં પણ રાગાદી ને 8 કર્મ થી રહી એવું ચિદાનંદ આત્મા હું તો એમ જાણીને અંતર્મુખ થાય તો અનુભવ થાય. હવે વિધિ બતાવે છે અનુભવની. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન થવા આત્માનો નિશ્ચય કરીને મહાસિદ્ધાંત છે કે પ્રથમ શું કરવું. જગતના જીવોને પ્રશ્ન છે. રાજકોટમાં એક પ્રશ્ન થયો હતો છોટુભાઈ વિરાણી, એને પ્રશ્ન કર્યો ચર્ચામાં કે પાપ ન કરવું પણ પ્રથમ પુણ્ય તો કરવું કે નહીં, પાપ કરવું ને પુણ્ય તો કરવું કે નહીં. જ્યાં સુધી આત્મદર્શન ન થાય, આત્માનો અનુભવ ન થાય, ज्ञान क्रिया जागे नहीं, ज्ञान कर्म न खाए, क्या होती तो पुण्य करूं के नहीं, ये वो एक प्रश्न रात्रि चर्चा में आयो। दशक वर्ष पेरा निवास कर त्यारे गुरुदेव जवाय तो ये पुण्य ना परिणाम थी मारो आत्मा भीम छे एवं वारंवार विचार करवो। तो जवाय तो उन्हें कहूं के पुण्य करूं के नहीं, जवाब में उत्तर में आयु के आ पुण्य ना परिणाम थी हूँ भगवान आत्मा भीम छू एम वारंवार विचार करो, ए भेद ज्ञान करू एना हूँ जुदो छु एम वारंवार विचारू। ये भेद ज्ञान क्या सुधी भाव के ज्या सुधी सम्यक दर्शन न थाय क्या सुधी, पची सम्यक दर्शन थे पची भेद ज्ञान क्या सुधी भाव के केवल ज्ञान न थाय क्या सुधी। हाँ निरंतर धारावाही जेटला सिद्ध परमात्मा थेटला भेद ज्ञान थी थे जेटला संसार में रखड़े थे भेद ज्ञान अभाव थी रखड़े थे। माते प्रथम शू करूं कि श्रुत ज्ञान न अवलंबन थी एट द्रव्य श्रुत न अवलंबन थी एट जिनेन्द्र भगवानी वाणी नु अवलंबन लईने एना द्वारा पोते ज्ञान स्वभाव से आत्मा नो मारो स्वभाव ज्ञान से हूँ कोनू करू ने कोनू न करू कोने छोड़ू ने कोने ग्रहू कोनो राग ने कोना प्रत्ये जीश ए मारू स्वरूप ने स्वभाव पोता नो निर्णय करे छे। अनुभव पहला नी वात छे, प्रथम शब्द छे ने प्रथम अने पश्चात प्रथम शू करू सम्यक दर्शन न थाय त्या सुधी। प्रथम देशना लब्धि निमित्त लईने पामीने अथवा द्रव्य श्रुत जे शास्त्र छे एनु अध्ययन करीने द्रव्य श्रुत में कहेलो जे आत्मा नो स्वभाव के एवा पोताना ज्ञान स्वभावी आत्मा नो निश्चय करो। अनुभव पहला शू करू कि हूँ ज्ञानानंद आत्मा छू અને આ ભાવ કર્મ એટલે રાગદ્વેષ આ કર્મથી અને દેહથી હું જુદો છું। હવે જ્યાં રાગથી જુઓ ત્યાં રાગના વિષય તો ક્યાંય ના ક્યાંય બહાર રહી ગયા, એનાથી તો આત્મા પૃથક જ છે, એ તો વ્યવહાર નહીં એ પણ એની પર્યાયમાં એનું સ્થાન નથી। પર પદાર્થનું સ્થાન તો એના દ્રવ્યમાં નથી, ક્ષેત્રમાં નથી, કાળમાં નથી, એના ભાવમાં નથી, એના સ્વચતુષ્માં એનો અભાવ છે પરનો। પ્રથમ શુદ્ધ જ્ઞાનના અવલંબનથી એટલે શાસ્ત્ર દ્વારા આગમ દ્વારા અધ્યાત્મ શાસ્ત્ર દ્વારા દ્રવિષુદ્ધ દ્વારા જિનેન્દ્ર ભગવાનની વચન વાણી દ્વારા જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય થઈ હા 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 આટલો નિશ્ચય જ્યાં કરે ત્યાં કંઈ આંગણામાં આવી ગયો, ઘરમાં નથી આવ્યો હજી। પણ કોઈ પણ જીવ જ્યારે ઘરમાં પેસે એની પહેલા એને આંગણું આવે આવે ને આવે, કોઈ બહારથી કૂદકો મારીને ઘરમાં જાય હે પેલું આંગણું આવે કે નહીં, પછી આંગણામાં ઉભો રહીએ તો ઘર આવે, પછી આંગણામાંથી પગ ઉપાડીને ઘરમાં એ પગ મૂકે અને એક પગ ઘરમાં મૂકે પછી બીજો પગે પાછો ઉપાડે ત્યાંથી આંગણામાંથી ત્યારે ઘરમાં પ્રવેશી કેવા એમ પ્રથમ જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કર્યો। આ હા હું આવો છું હું મનુષ્ય ને હું સ્ત્રી ને હું પુરુષ ને હું કર્મ વાળો ને હું જામનગર વાળો ને હું રાજકોટ વાળો ને હું મુંબઈ વાળો ને હું ભારતવાસી ને હું આફ્રિકાવાસી કાંઈ વાસી થતી એમાં આત્મામાં નથી। હું દિગંબર હું સ્થાનક વાસી ને હું શ્વેતાંબર એ વસ્તુના સ્વરૂપમાં નથી, એ તો બધો બાહ્ય વ્યવહાર છે। અંદરમાં આત્માનું સ્વરૂપ તો કેવું છે કે જ્ઞાન સ્વભાવી આત્મા છું એનો નિર્ણય કરીને એનો નિશ્ચય કરીને, હવે નિશ્ચય નહીં ઠેકાણા નહીં હજી તો એને અંદરમાં જઈ શકે અનુભવ ન થાય। નિશ્ચય કરીને આત્માનો નિશ્ચય કરીને કેવો આત્મા છે જ્ઞાન સ્વભાવી, કોના દ્વારા નિશ્ચય કર્યો કે શુદ્ધ જ્ઞાન દ્વારા એનું અવલંબન લઈને એટલો એનો નિમિત્ત નો ટેકો છે હજી લિમિટમાં એનું અવલંબન છે ને ટેકો છે, એના ટેકે પોતાનો સ્વભાવનો નિર્ણય કરે છે. હજી એટલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હજી છે, છૂટો નથી. સુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્મનિષ્ઠિ કરીને પછી આ પ્રથમ એક લીધી અને હવે પછી એનો વિસ્તાર થયો. પછી શું કરવું? પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એનો અર્થ એમ થયો કે જે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો હતો એમાં પરોક્ષપણું હતું, એમાં પ્રત્યક્ષપણું નહોતું. હવે આત્માની પ્રગટ સાક્ષાત પ્રત્યક્ષ પ્રસિદ્ધિને માટે, ખ્યાતિને માટે, અનુભૂતિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને શું કહે છે કે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એ પાંચ ઇન્દ્રિયનો જે વ્યાપાર છે એ પાંચ ઇન્દ્રિયો પર પદાર્થને પ્રસિદ્ધ કરતી હતી. આંખ છે એ રૂપ રંગને પ્રસિદ્ધ કરતી હતી, કાન ઇન્દ્રિય છે એ શબ્દને પ્રસિદ્ધ કરતી હતી, નાક છે દુર્ગંધને સુગંધ પ્રસિદ્ધ કરતી હતી, જીભ છે એ ખાટા મીઠા પદાર્થને પ્રસિદ્ધ કરતી હતી, અને આ સ્પર્શ ઇન્દ્રિય છે એ ટાઢા ઉના પદાર્થને પ્રસિદ્ધ કરતી હતી. એ ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે, એ ઇન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરતો. પાંચ ઇન્દ્રિયનો વિષય છે. હવે આવ્યું છઠ્ઠું મન, એ મન પણ આત્માને પ્રસિદ્ધ કરી શકતો નથી. મોહનભાઈ આમાં લખે જો, બધું લખ્યું આમાં લખાણ છે. હા હા, આપણા ધર્મ પિતા આપણે એના બાળક છે ને એના માટે વારસામાં આ દ્રવ્ય સુખ મૂકી જાય. હા હા, ઓલું નથી થતું. શું કહેવાય, પોતે મરે ને પાછળથી એને આપીએ વિલ વિલ. હા વિલ કરી જાય છે ને, આ વિલ કરી ગયા છે. એક એ છે કે પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર તો આત્માનો જ્યાં ચિંતન લાવ્યું ત્યાં પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર છૂટી જાય. એટલે પાંચ ઇન્દ્રિય જે સ્થૂળ રૂપી પદાર્થને પ્રસિદ્ધ કરતો હતો એ પ્રસિદ્ધિ અટકી ગઈ. પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર સંકેલાઈ ગયો, એ તો બંધ થઈ જાય. હવે એ છઠ્ઠું મન જે છે એ મન પણ પરની પ્રસિદ્ધિ કરે છે, એ સ્વની પ્રસિદ્ધિ કરતો. કેમ કે મનમાં આત્માનો, આત્મા સંબંધેનો નય પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. એ મન વિકલ્પને પ્રસિદ્ધ કરે છે, મન આત્માને પ્રસિદ્ધ કરતો. એ આમાં લખેલું જો, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો એ કોમન, એ કોમન ઇન્દ્રિય અને મન એ પરને પ્રસિદ્ધ કરે છે. કેવીજીભાઈ લખેલું આમાં લખેલું છે એનો અર્થ થાય છે ને, મન હો, મનનો વિષય રૂપીના રૂપી બે છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય એકલો રૂપી છે, મનનો વિષય રૂપીના રૂપી બે છે, પણ એ અનુમાન જ્ઞાન છે. મનનો વિષય અરૂપી છે, આત્મા છે, ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશ ને કાળ એ કેવો છે, એનામાં શું સ્વભાવો છે, શું ધર્મ છે, એની કેટલા પ્રદેશના છે પદાર્થો, એ બધું મન અનુમાન દ્વારા અરૂપીને મન દ્વારા અરૂપી જાય. પણ અરૂપી પદાર્થ મન દ્વારા અનુભવમાં આવી શકે એ પરની પ્રસિદ્ધિ કરે કે દ્રવ્ય આવો ને પર્યાય આવો એવા નૈપક્ષના જે વિકલ્પ ઉઠે છે એ મન વિકલ્પને પ્રસિદ્ધ કરે છે. અને વિકલ્પ પર છે, વિકલ્પ આત્મા સંબંધેનો વિકલ્પ પર છે. એ કોણ પ્રસિદ્ધ કરે છે? મન. પાંચ ઇન્દ્રિયની તાકાત નથી, પાંચ ઇન્દ્રિય તો સ્થૂળ પદાર્થનો વિષય કરે છે, અને મન તો જેવું આત્માનું સ્વરૂપ છે, જેવું અનુભવમાં આવવાનું છે, ત્યાં સુધી એ મન કામ કરે છે કે હું આવો છું. ઘણી વાત છે, અનુભવ પહેલા આત્મા જે સાક્ષાત અનુભવમાં આવવાનો હોય ને અતિન્દ્રિય જ્ઞાનમાં આનંદને સ્વરૂપ પેદાય એવું જે મૂળ જ્ઞાયક સ્વરૂપ ભાવ એ અનુભવમાં આવવા પહેલા એના મન દ્વારા અનુમાનમાં આવી જાય છે આત્મા કે હું આવો છું. પણ એ પ્રકારનો જે વિકલ્પ છે તેથી તે મન પરની પ્રસિદ્ધિ કરે છે, એ આત્માની પ્રસિદ્ધિ કરવા અસમર્થ. એની તાકાત નથી મનની, કેમ કે મન પરોક્ષ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. એ પરોક્ષ જ્ઞાન વડે આત્મા પરમાત્મા પ્રત્યક્ષ થઈ શકતો, હા છૂટી જાય છે. કેમ કે મન પરની પ્રસિદ્ધિ કરે છે, સ્વની પ્રસિદ્ધિ કરવાની શક્તિ એનામાં નથી. આ ચક્રવર્તી મળવા જાય તો બાર એના પટાવાળા રાખવામાં આવ્યો હોય ને, મોટા શિષ્ય આવે, મોટા રાજા એના ખંડે આવે તો પછી પટાવાળો એને ચક્રવર્તીના દ્વાર સુધી લઈ જાય, ખંડિયા રાજા જોઈએ, અને પછી એ ઉભો રહી જાય દરવાજા પાસે. સાહેબ ત્યારે હું અંદર પ્રવેશી મને મનાય છે, હું આવી શકું. અરે તું અહીંયા સુધી તે મને મદદ કરી તો હાલને મારી સાથે શું એટલો તે ઉપકાર કર્યો ને, તો હું તારા ઉપર ઉપકાર કરું. હાલ ચક્રવર્તીની સાથે મારી સાથે મારું કામ નથી. એમ આ જે મન છે એ ભગવાન શુદ્ધ આત્મતત્વ જે અનુભૂતિનો વિષય સમયદ્રષ્ટિનો વિષય એ મન ક્યાં સુધી લઈ જશે? આંગણા સુધી. પણ અંદર એ પ્રવેશી શકતો, બહાર રહી જાય છે મન. મનનો વ્યાપાર અટકી જાય છે અને એક નિર્વિકલ્પ ધ્યાનમાં અતિન્દ્રિય જ્ઞાન અનંત કાળથી નહીં પ્રત્યેનું એવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માને પ્રસિદ્ધ કરે એને સ્વાનુભૂતિને સમજી કહેવામાં એ ધર્મની શરૂઆત અનુભવથી છે. હા, બાકી હા હોઈને હરીફાય ગમે એટલા એ ધમ પછાડા કરે પણ એમાં ચિંતિત માત્ર બાપુ ધર્મ નથી. એ પુન બંધાશે દુઃખ ભોગવવા માટે, સુખ માટે નહીં. કેમ કે પુણ્યને પાપ બંને દુઃખના કારણ. પાપ અને પુણ્ય બે પ્રકૃતિ સમાન છે, એ દુઃખનું કારણ છે, એ આત્મિક સુખનું કારણ થતો નથી. એ દુઃખના કારણો આશ્રવો દુઃખના કારણ છે. રાતના આવશે છેલ્લા બોલમાં, આશ્રવો દુઃખના કારણ છે. આશ્રવો એટલે આ બાહ્યનું આ બધી પ્રવૃત્તિ અત્યારે હમણાં શિલાની આ સુધી થશે અને એમાં જે શુભ વિકલ્પ ઉઠશે એ દુઃખરૂપ હશે કે સુખરૂપ? અરે 100% દુઃખરૂપ છે, એમાં કિંચિત માત્ર સુખ નથી. પણ જેને આત્મિક સુખની અભિલાષા થઈ છે પ્રગટ કે મારે તો મારો શુદ્ધાત્મા જોઈએ, એ શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી એની પહેલા એને દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના રહેતો. જો દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો રાગ એને આવતો નથી અને દીકરી દીકરીના લગ્નમાં 1,00,000 5,00,000 ખર્ચવાનો એને પાપનો રાગ આવે છે અને જયારે પ્રસંગ આવે આંગણે ત્યારે એની શક્તિ સંકોચે છે તો એને આત્મદર્શન થવાની લાયકાત નથી. આ પ્રસંગ છે અત્યારે. હા, દીકરા દીકરીમાં 2,00,000 ખર્ચે ને આમાં ગણી ગણીને. અરે હિન્દુસ્તાનમાં એવા બનાવ અત્યારે બન્યા છે હમણાં કે આખી પોતાની મૂડી મકાન બેંક બેલેન્સ બધું અમારા ગામમાં મંદિર બનાવો, આખી 15-20 હજાર ની મૂડી હો આખી. હા, 5,00,000 માંથી 25,000 આપવા એ તો સામાન્ય ચીજ છે, પણ આ તો 15-15-20 હજાર ની મૂડી આખી મકાન જમીન ઘર બધું મારા ગામમાં મંદિર બનાવો, બસ બીજું કઈ મારે જોતો. એમ જેને શુદ્ધાત્માની પ્રાપ્તિની ઝંખના જાગી છે એને સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિનો રાગ અર્પણતા એવા વિના રહેતી એની લોભ કસાય ઘટે ઘટે ને ઘટે. આ એ સહજ દશા છે. એ જેને પોતાનો આત્મા જોઈએ છે એને બીજા પદાર્થો એને દ્રષ્ટિમાંથી દંશ થાય છે, શું થાય છે. એ પૈસાને અધિક એ જાણતો નથી. આત્માની અધિકતા આવી છે એને પૈસો ગૌણ થઈ જાય. કોઈ તનથી, કોઈ ધનથી, કોઈ મનથી, જેવી જેની શક્તિ એ પ્રકારે સેવા દેવગુરુ શાસ્ત્રની કરે છે. ધનવાળા ધનથી, મનવાળા મનથી, સારી ક્ષમવાળા સારી ક્ષમથી, ત્યારે એ પ્રસંગ બીતી ઉઠે. ત્યારે પ્રસંગ બીતી ઉઠે છે. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો. હા હા, જો આ મહામંત્રો છે ઓ ઝેર ઉતારવાના,
બરાબર.
કે પર પદાર્થની પ્રસિદ્ધિ આંખથી, કાનથી, નાકથી, જીભથી, પરસિંદીથી પર પદાર્થની પ્રસિદ્ધિ થાય છે. મારી એમાં પ્રસિદ્ધિ થતી નથી. માટે મારું એ ઇન્દ્રિય જ્ઞાન જ મારું નહીં. જે મને પ્રસિદ્ધ ન કરે અને પરને પ્રસિદ્ધ એકાંતે કરે તે જ્ઞાન મારું નથી. અંદરમાંથી નકાર આવે છે ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યે. પછી મન, મનમાં પણ આત્માના વિકલ્પ ઉઠે છે. આત્મા સંબંધેના એ પણ વિકલ્પનો જનક હોવાને કારણે એ મન માકડું એ પણ મારો સ્વભાવ નથી, કેમ કે મારી પ્રસિદ્ધિ તો કરતું નથી એમ જાણીને મનને પણ ઓળંગી જાય છે. આત્મા મનના વ્યાપારને પણ દ્રષ્ટિમાંથી છોડી દે છે. ત્યારે મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ એટલે જ્ઞાનની અવસ્થાઓ તે બધીને મર્યાદામાં લાવીને એમાં મર્યાદા શબ્દ વાપરો એનો અભાવ કર્યો નથી. અટકે છે, અટકે છે વ્યાપાર, એનો અભાવ થતો કેમ કે નિર્વિકલ્પ ધ્યાનમાંથી પાછો સ્વિકલ્પમાં આવશે એટલે મનનો વ્યાપાર ચાલુ થશે. એટલે મર્યાદામાં લાવે છે. મર્યાદામાં લાવીને હું મતિજ્ઞાન તત્વને, મતિજ્ઞાનના સ્વરૂપને, મતિજ્ઞાન એટલે વર્તમાન વર્તી જાણવાની અવસ્થા છે. શુદ્ધ જ્ઞાન પહેલા એક મતિજ્ઞાન પ્રગટ થાય છે. શુદ્ધ જ્ઞાન પહેલા મતિજ્ઞાન પ્રગટ થાય છે. એ મતિજ્ઞાન તત્વને એટલે મતિજ્ઞાનના રૂપને, સ્વરૂપને, ભાવને આત્મસન્મુખ કર્યું છે. પ્રથમ મતિજ્ઞાન આત્માની સન્મુખ થાય છે. જોજો આ વિધિ, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એને સંપેલે છે, સંકેલે છે. જેમ ટ્રેનમાં કોઈ આપણું ગામ આવતો હોય અને બિસ્તરો પાથરો હોય તો અડધી કલાક પહેલા સંકેલે ને કે ભાઈ ગામ આવ્યું આપણે બિસ્તરા સંકેલો. એમ ભગવાન આત્માના જ્યાં દર્શન કરવા જાય છે આત્મા ત્યાં એની પૂર્વે એ મનને પણ સંકેલી લે, સમેટી લે છે. ત્યારે તારું કામ નથી. તારું કામ જ્યાં સુધી હતું ત્યાં સુધી તે કર્યું. તારું કામ જ્યાં સુધી હતું આંગણા સુધી તે કર્યું. તારો તો હું આભાર માનું છું, થેન્ક યુ. પણ હવે તારું કામ નથી, હવે મારું કામ છે. તારું અને મારું બેનો ભેદ પડે છે. તારું કામ નથી એટલે આત્માથી જુદી પદાર્થ છે, જુદી ચીજ છે. સમ્યક દર્શન, આત્મદર્શન, આત્મ સાક્ષાત્કાર કેમ થાય એની આ બે હુબ વિધિ જેને આત્માનો અનુભવ કર્યો છે અને અનુભવ પહેલાને અનુભવથી શું થાય છે કે જે વિધિ જાણી છે એ વિધિ લખે છે. જાણે છે તે લખે છે, જાણ્યા વિના લખી શકાય. મતિ જ્ઞાન તત્વને એટલે સ્વરૂપને, ભાવને, આત્માની સન્મુખ કર્યું. જ્યાં સુધી મતિ જ્ઞાન પરસન્મુખ હતું ત્યાં સુધી વિકલ્પ હતો. એ મતિ જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરતું હતું. હવે એ મતિ જ્ઞાન, એ મતિ જ્ઞાનનો વ્યય થયો. પરને પ્રસિદ્ધિ કરતો એ મતિ જ્ઞાનનો વ્યય, પર્યાયનો અભાવ થયો. અને એના પછી ઉત્તર પર્યાય બીજી એક પ્રગટ થઈ. ઓલી જે મતિ જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું હતું તે જ તોને સન્મુખ ન થાય. પરને પ્રસિદ્ધ કરતો તો એવો મતિ જ્ઞાનનો પર્યાય એનો થયો વ્યય. અને સ્વસન્મુખનો મતિ જ્ઞાનનો પર્યાય પ્રગટ નવો બીજો પર્યાય પ્રગટ થાય છે. એ મતિ જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કર્યું છે. આત્માનો અનુભવ નથી થયો હજી, સન્મુખ થયું છે મતિ જ્ઞાન. મતિ જ્ઞાન માં આત્માનો અનુભવ નથી થતો, પણ એના પછી શુદ્ધ જ્ઞાન માં આત્માનો અનુભવ થાય છે. સમ્યક દર્શન નો જન્મ શુદ્ધ જ્ઞાન માં થાય છે. બધું આમાં છે, બધું આમાં લખેલું છે. આ લખેલું છે, કાગળ આવ્યો છે, આપણે કાગળ વાંચીએ છીએ. કુંકુમ ભગવાને આપણા ઉપર પત્ર લખ્યો છે, એમાં આ ગાથામાં આપણા ઉપર આપણું નામ લખેલું છે. આપણું નામ લખેલું છે, જે વાંચે એનું નામ ઉપર લખેલું છે. એ કાગળમાં અક્ષરો એવા આવે છે કે અક્ષરો લખે પણ કોઈ વાંચી ન શકે. પછી જેને કાગળ જાય ને એને એ દીવા રીતે કે તાપ કરે ને ત્યારે અક્ષર એને વંચાય. પ્રાઇવેટ કાગળ લખાય ને, પ્રાઇવેટ ખાનગી કોરો કાગળ લાગે, કોઈ બીજો વાંચે ફાડીને, આ તો કોરો કાગળ આવે, કોરો નથી, એમાં લખેલું હોય છે. એ રીતે તાપ રાખે ને જ્યાં ત્યાં એ કાગળ માં અક્ષર ઉઠવા ઉઠે બધા વંચાઈ જાય. એમ જે આ છે એમાં નામ લખેલું છે, પણ જે ઋષિવંત જીવ છે એને ખબર પડે કરે આ તો મારા ઉપર નો કાગળ આવ્યો. જેને આત્માની ઋષિ નથી એના ઉપર કાગળ હોવા છતાં, એનું નામ હોવા છતાં એ વાંચી શકતો નથી. અને ઋષિવંત જીવ ન્યાય સમયસાર આત્મા આવે, આ તો મારા ધર્મ પિતા નો કાગળ મારા ઉપર આવ્યો, આમાં મારું નામ લખેલું મથાવું છે. હે ભવ્ય આત્મા, હે ભવ્ય આત્મા, હું તને આત્માનું સ્વરૂપ કહું છું કે તું સાંભળ. એમ પોતાનું નામ લખેલું છે. પોતા માટે છે ને આ તો, કે બીજા માટે છે? સ્વાધ્યાય કેના માટે છે? બીજાને સમજાવવા માટે. હે, કે પોતા માટે છે. હા, જો પ્રયોજન બીજાને સંભળાવવાનું હોય અને લાવું સોનગઢ જાઉં છું, સાંભળી લઉં, સમજી લઉં, પછી બીજાને સમજાવું, પ્રયોજન ફરી જાય છે અને આત્મદર્શન થતો નથી. થોડાક દિવસ સોનગઢ જાઉં અને પછી હું બધાને સમજાવું, પ્રયોજન અન્યથા થઈ ગયું, મોક્ષાર્થી નથી. એ માનર્થી છે, એ મોક્ષાર્થી. એ છે પરપદાર્થ, હા, બધી મર્યાદામાં લાવીને જેને મતિ જ્ઞાન તત્વ એવો. તથા હવે મતિ જ્ઞાન પછી શુદ્ધ જ્ઞાન ની વિશેષ તર્કણા, શુદ્ધ જ્ઞાન માં વિશેષ તર્કણા થાય છે. બળવાન, બળવાન શુદ્ધ જ્ઞાન વિશેષ બળવાન છે. આત્માના સ્વભાવને પકડી લે, ગ્રહી લે, અનુભવી લે, શુદ્ધ જ્ઞાન માં તાકાત છે. મતિ જ્ઞાન પછી પેલા દર્શન ઉપયોગ થાય, પછી મતિ જ્ઞાન થાય, અને મતિ જ્ઞાન ની પછી અનંત સમયે શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે મતિ જ્ઞાન નો ઉપયોગ બંધ થઈને મતિ જ્ઞાન લબ્ધ થાય છે. પેલા દર્શન ઉપયોગ ઉપયોગરૂપ થાય, પછી દર્શન ઉપયોગ લબ્ધરૂપ થઈ જાય છે, પછી મતિ જ્ઞાન ઉપયોગરૂપ થાય, પછી એ લબ્ધરૂપ થાય છે, અને પછી શુદ્ધ જ્ઞાન જે લબ્ધરૂપ હતો એ ઉપયોગરૂપ થાય છે. અને એ શુદ્ધ જ્ઞાન મતિ પછી શુદ્ધ જ્ઞાન એને નાના પ્રકારના નૈપોક્ષોના આલંબમાંથી થતા અનેક વિકલ્પો. શું કહે છે કે શુદ્ધ જ્ઞાનમાં જે વિકલ્પ ઉઠે છે કે હું આ નહીં આવો છું, આ નહીં આવો છું, કથનચિત આવો છું, કથનચિત આવો છું, તમને તે કાંતે આવો છું, અને કાંતે આવો છું, એમ શુદ્ધ જ્ઞાનમાં નાના પ્રકારના એટલે અનેક પ્રકારના નૈપક્ષો એટલે વિકલ્પો એના આલંબનથી થતા અનેક વિકલ્પો, અનેક પ્રકારના વિકલ્પો શુદ્ધ જ્ઞાનમાં ઉઠે છે. તેના વડે આકુલતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને હા 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 આત્માનો વિચાર કરે છે. અનુભવ પેલા એ શુદ્ધ જ્ઞાનમાં દુઃખ છે, દુઃખ છે, આકુલતા ઉત્પન્ન થાય છે. આત્મા સંબંધેનો જે વિચાર ને વિકલ્પ મનના સંગે ઉઠાવે છે એ આત્મા હજી દુખી છે, હજી એને આત્માનો આનંદ આવ્યો. આત્માનો વિકલ્પ ઉઠાવે એમાં દુઃખ, અને દુકાને જઈને વેપારનો વિકલ્પ ઉઠાવે એમાં સુખ. એને કાંઈ ખબર નથી, એની મતિ બિરાય ગઈ છે, મૂંઢ થઈ ગઈ છે એને કાંઈ વિવેક. એને દુકાનના વિકલ્પનો દુઃખ ભાઈ નથી. હા ભાઈ, એનું કારણ છે કે જ્યાં સુધી એ ઓલા સ્વભાવ નો સ્વાદ ન ચાખ્યો હોય અને આનંદ ના આવ્યો હોય ત્યાં સુધી આ દુકાન ના વિકલ્પ માં એને દુઃખ લાગે નહી. એ દુઃખ કેને ભાસે છે કે જેને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ એ સખત લઈ લીધો, એની સાથે આ વિકલ્પ ને મેળવે છે. આહા, કાળકૂટ ઝાડ છે, કાળકૂટ તાતા ની ભઠ્ઠી જેવું જે દુઃખ હોય એમાં વિકલ્પ દુઃખરૂપ લાગે છે. આહા, પોતાને સુખ લાગે છે વિકલ્પ માં, એ વિકલ્પ માં સુખ લાગે છે એટલે તો વિકલ્પ ને તોડવાનો પુરુષાર્થ ઉપડતો નથી. વિકલ્પ માં દુઃખ લાગે ત્યારે સુખ શોધે તો તોડવાનો પુરુષાર્થ ઉપડે. વિકલ્પ માત્ર દુઃખ નું કારણ છે. અહીંયા તો આત્મા સંબંધેલો જે વિકલ્પ એ આકુળતા ને ઉત્પન્ન કરનાર છે. મન ના સંબંધે આત્મા નો ધ્યાન માં બેઠો છે. ઓ, ધ્યાન માં બેઠો છે. આત્મા સિવાય બીજું કઈ યાદ કરતો નથી, આત્મા ને યાદ કરે છે. પણ એમાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે શુદ્ધ જ્ઞાન ના નહીં ના પક્ષ ના વિકલ્પ એ આકુલતા ને ઉત્પન્ન કરનાર.
મંડળ ને પવિત્ર એવા ભગવાન આપણે ભેગા કરાવનાર સંત્રમૂર્તિ શ્રી સદગુરુ.